તારીખ 12/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 408 પર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 23.
સાધારણ માર્ગદર્શન એમાંથી મળે છે. એવું માર્ગદર્શન આ ગ્રંથમાં ઠામ ઠામ છે અને એ મુમુક્ષુજી માટે અસાધારણ વિષય રહી ગયો છે. અત્યારે એમાં પણ કૃપાળુદેવ નો જે ઉદય છે કે જે સામાન્યપણે સામાન્ય ગ્રહસ્થને હોય એ પ્રકારનો જે ઉદય છે અને એ ઉદયમાં એ પોતે કેવી રીતે આત્મસાધનને સાધે છે અને મોક્ષ માર્ગમાં ક્ષણે ક્ષણે અનન્ય પરિણામે ગતિ કરે છે કે જે ગતિ કરવા માટે જે ગતિના ફળ સ્વરૂપે આગામી સંસાર ક્ષીણ થઈ જાય છે, ક્ષય થઈ જાય છે, માત્ર એક ભવ જેમનો બાકી રહે છે એવા અંતર્મુખના અલૌકિક પુરુષાર્થને સંસારના સંયોગો વચ્ચેથી કેવી રીતે સંપ્રાપ્ત કરે છે એ કોઈ અસાધારણ વિચક્ષણતા, અસાધારણ પુરુષાર્થ, અસાધારણ વિવેક અને અસાધારણ દ્રષ્ટિના બળથી કામ કરે છે એવું સૂક્ષ્મતાથી અવલોકન કરવામાં આવે તો આ ગ્રંથમાંથી સમજાય છે. પ્રસ્તુત પત્ર 408 નંબરનો છે, એ પણ આજ વિષય ઉપર બહુ સારો પ્રકાશ પાડે છે. ઓમ નમસ્કાર, એમાં કેટલું મથાળું છે પત્રનું. કોને પત્ર લખો છે? 408 ઘણા મહત્વના પત્રો, એમાં બહુ મહત્વનો પારમાર્થિક વિષય રહ્યો છે. એ પત્રો કોને લખાયા છે એ સૌભાગીભાઈ લખેલો છે. બહુ સારી વાત છે જે કૃપાળુદેવ ના સૌથી નજીકના પાત્ર હતા. સમાજમાં મહત્વ હોય, મહત્વ અંકાતું હોય કે મહત્વ ન અંકાતું હોય એ વિશે ગૌણ છે. મુમુક્ષુ જીવને તો નજર હોવી જોઈએ કે પાત્રતાની ઉત્તમ કૃતિ કેવી હોય એનો એક અસાધારણ જીવંત દ્રષ્ટાંત તે સૌભાગ્યભાઈ ખરેખર સૌભાગ્યની મૂર્તિ છે. શું કહે છે જુઓ, જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. આ એક જ પત્રમાં, પત્ર ભલે નાનો છે તો પણ પાછળનું વાક્ય ત્રણ વખત દોહરાવવામાં આવ્યું છે. જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ એટલે કે ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું આચરણ, સનાતન ત્રણેય કાળને પ્રદર્શિત કરે છે, પ્રસિદ્ધ કરે છે, એને સનાતન કહે છે. સર્વકાળે એને સનાતન કહે છે. એમ કહીને એ કહ્યું કે ત્રણેય કાળના જ્ઞાની પુરુષો જે આચરણ કરે છે એ આચરણને જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ. બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો દરેક જ્ઞાની પુરુષોના બાહ્યાચરણમાં ફેરફાર દેખાશે. કેમ કે બાહ્ય આચરણ છે એ બાહ્ય સંયોગોને અનુસરીને છે, અને બાહ્ય સંયોગો પૂર્વકર્મને કારણે ઉત્પન્ન થયેલા હોય છે, પૂર્વકર્મના ઉદયના નિમિત્તે એનું અસ્તિત્વ હોય છે, એટલે એમાં ફેરફાર દેખાય છે. તો પણ જે પરમાર્થ માર્ગ છે એ પરમાર્થ માર્ગના આચરણમાં કોઈ કાળના કોઈ પણ જ્ઞાનીમાં કિંચિત માત્ર ફેરફાર થતો નથી. એક જ પ્રકારનું આચરણ હોય છે. અહીંયા ઉદય સંબંધી વાત છે કે જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે, અમુક આવે અમુક ના આવે એવી કોઈ ચોક્કસ વાત લેતા નથી. પણ ઉદયના મુખ્ય બે પ્રકાર છે. ક્યાં તો શુભ પ્રકૃતિનો ઉદય હોય છે જીવને, ક્યાં તો અશુભ પ્રકૃતિનો ઉદય હોય છે. જેટલી કોઈ પ્રકૃતિ છે એના ભલે પ્રકૃતિ પણ અનંત ભેદ હોવા છતાં પણ એને બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. જેમ કે આયુષ્ય ચાર ગતિના બંધાય છે તો પણ એમાં શુભાયુ અને અશુભાયુ એવા બે ભેદ છે. ગતિ ચાર હોવા છતાં શુભ ગતિ અને અશુભ ગતિ એવા બે ભેદ છે. વેદનીમાં સાતા અને અસાતા એ પણ શુભ અને અશુભના વિભાગને જ પ્રસિદ્ધ કરે છે. એ રીતે બધા જ કર્મની અંદર એ રીતે વિભાગ કરવામાં આવે છે શુભ અને અશુભ. તો પૂર્વકર્મને કારણે અશુભનો ઉદય હો કે શુભ કર્મનો ઉદય હો, પ્રારબ્ધ શુભનું હો કે પ્રારબ્ધ અશુભનું હો, જ્ઞાની પુરુષના આચરણનો જે વિભાગ છે એ એનાથી પર છે. પર છે એટલે શું કે એની સાથે પોતે શુભને શુભપણે અનુસરે કે અશુભને અશુભપણે અનુસરે એવો પ્રકાર નથી. એ બંનેથી ભિન્ન રહીને પરિણમન કરે છે એમ કહેવું છે. હવે ફરીથી વિચારે, વેદન કરવું એટલે ભોગવવું. જે કર્મનો પ્રારબ્ધનો ઉદય છે તે કર્મનો ફળ સ્વરૂપે છે, અને જે કાંઈ કર્મનો ફળ ઉદયમાન થાય તેને ભોગવી લેવું. ભોગવી લેવું એટલે શું કે રાગે કરીને ભોગવું, દ્વેષે કરીને ભોગવું, મોહે કરીને ભોગવું એ વાત નથી. જ્ઞાની પુરુષને એવો પ્રકાર નથી થતો. જ્ઞાની પુરુષને સમ્યક પ્રકારે વેદવું એવો એક પ્રકાર ઉત્પન્ન થાય. સમ્યક પ્રકારે વેદવું એટલે શું? બીજી પંક્તિમાં એ કહેશે કે સમ્યક પ્રકારે અમે વેદીએ છીએ, આગળ જ કહેશે. તો સમ્યક એટલે શું? કે જે પરિણામો આત્માભિમુખ રહે તેને સમ્યક કહે છે. મૂળ સમ્યક શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો શબ્દ છે અને તે દિશા સૂચક શબ્દ છે. દિશામાં પણ સ્વાભિમુખની દિશાને સૂચવતો એ સમ્યક શબ્દ છે. રૂઢિગતપણે જૈન પરિભાષામાં, જૈન શાસ્ત્રની પરિભાષામાં સમ્યક શબ્દનો અર્થ સત્ય અથવા સાચું એમ કરવામાં આવે છે. એ રૂઢિ અર્થ છે. એવો અર્થ એમાંથી નીકળે છે કે જે પરિણામ આત્માની સ્વાભિમુખ થાય તે જ સાચા છે, તે જ સત્ય છે, તે જ સમીચીન છે એમ કહી શકાય છે. પણ મૂળ તો એ સ્વાભિમુખ અંતર્મુખ દિશાનું સૂચક એ શબ્દ છે. અને એવા પરિણામથી, અંતર્મુખી પરિણામથી, સ્વસન્મુખ પરિણામમાં રહીને જે કાંઈ પૂર્વક્રમના ઉદયરૂપ પ્રારબ્ધ હોય તેમાંથી પસાર થઈ જવું, રાગ દ્વેષ વિહીન પરિણામે, જ્ઞાતા દ્રષ્ટાપણાના પરિણામે અથવા ઉદયના ઉપેક્ષિત ભાવે એમાંથી પસાર થવું, એને એનું વેદન કરવું, એને ભોગવી લેવું એમ કહેવામાં આવે છે. તો જ્ઞાની પુરુષને એવી અપેક્ષા નથી હોતી કે અમુક પ્રકારના કર્મનો ઉદય મને રહેલો થાય, જે તમામ સંસારી અજ્ઞાની પ્રાણીને હોય છે. સંસારી જીવ હંમેશા એમ ચાહે છે, એવી એની અભિલાષા હોય છે કે મને સારા કર્મનો ઉદય હો, મને મારું પ્રારબ્ધ સારું હો. જાય છે ને દોષ જોડાવા, શું કરવા જાય છે, કે પોતાના સારું પ્રારબ્ધ ક્યારે છે એ જોવા માટે જાય છે. પેલા પણ સમજે છે જોનારા, એને આર્થિક પ્રયોજન છે બિચારા, એટલે એ પણ સારી સારી વાતો કરે છે. અને ખરાબ વાતો ત્યાં જ કરે છે કે જે ખરાબ વાત કરીને પૈસા કઢાવી શકાય વધારામાં વધારે, એટલી વાત જ એ કરે છે, બાકી તો બધી સારી વાત જ કરે છે. મૂળમાં જે જાય છે એનો અભિપ્રાય પોતાના સારા પ્રારબ્ધને અનુકૂળ પ્રારબ્ધને જાણવાનો એનો અભિપ્રાય હોય છે, અને એ અનુકૂળતાઓ રહે એટલું એ ઈચ્છે છે. જ્યારે જ્ઞાન દશામાં એ પ્રકાર હશે, જ્ઞાન દશા ઉત્પન્ન થતા સંયોગથી ઉત્પન્ન થતા થતા સુખની ભ્રાંતિ વિલય પામી જાય છે, વિલય પામી ગયેલી હોય છે, અને આત્માથી ઉત્પન્ન થતા ગુણથી ઉત્પન્ન થતા સુખની અભિલાષા હોય છે. તેથી પ્રારબ્ધ ગમે તે ઉદયમાં આવો, આ પ્રકારનું પ્રારબ્ધ ઉદયમાં આવો એમ નહીં, પણ કોઈ પણ પ્રકારનું પ્રારબ્ધ ઉદયમાં હો, મારે એની સાથે ખરેખર સુખ દુઃખનો રાગથી કે દ્વેષથી સંબંધ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એવા સાક્ષાત પરિણમનમાં, એવા વિચારમાં ને એવા વિકલ્પમાં ને, પણ એવા આચરણમાં જ્ઞાની સ્થિત છે, એવા આચરણમાં જ્ઞાની પુરુષ ઉભેલા છે. જો અહીંયા આચરણ શબ્દ છે, અહીંયા વિચાર શબ્દ નથી, અહીંયા વિકલ્પ શબ્દ નથી કે આવો ઉદય આવે ત્યારે અમે આવો વિકલ્પ કરશું, અમે આવો આચરણ કરશું એમ કહે છે. તો કહે છે કે કોઈ પણ પ્રકારનું, કોઈ પણ કાળે, જે જે કાળે, જે જે પ્રારબ્ધ, એટલે કોઈ પણ કાળે કોઈ પણ પ્રકારના પ્રારબ્ધનો ઉદય હો, તે સમ્યક પ્રકારે વેદન કરવું એટલે આત્માને અભિમુખ રહેવું, કોઈ પણ ઉદય કાળે આત્માભિમુખ પણ છોડવું નહીં, અને તે પ્રારબ્ધમાં રાગ અથવા દ્વેષ કરીને પરિણમવું નહીં, એ પ્રકારનો અનુભવમાં રહેવું, એ જ્ઞાન ત્રણેય કાળના જ્ઞાની પુરુષોનું આચરણ છે. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે, અમારું પણ એવું જ આચરણ છે. મુંબઈથી પત્ર લખેલો છે, બાહ્ય દ્રષ્ટિએ જુઓ તો મુંબઈમાં વ્યવસાય અર્થે તેમનો નિવાસ છે, છતાં પણ એ વ્યવસાયની પ્રવૃત્તિ કરતા દેખાતા છતાં પણ એમની અંતરંગ દશા શું છે એનું દર્શન આમાં થાય છે. કે પ્રારબ્ધ તો પૂર્વકર્મનો સાર હોવાનું છે, એમાં ફેરફાર કરવાનો, ઉદયમાન પ્રારબ્ધમાં ફેરફાર કરવાનો ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈના અધિકારનો એ વિષય. જોકે ખરેખર તો કોઈ જીવ, કોઈ અન્ય જીવ અથવા પરમાણુના પર્યાયને સ્પર્શી શકે, બદલી શકે, ફેરફાર કરી શકે, આગળ પાછળ કરી શકે, એ વસ્તુના વિજ્ઞાનની મર્યાદા બહારનો વિષય છે, એ બની શકતું નથી, એ સંભવિત નથી. અને એવું જાણવું અને એવા જ્ઞાનમાં દ્રઢતા અને સ્થિરતા રહેવી એનું નામ જ જ્ઞાન દશા છે. એટલે કે પોતે એમ જાણતા નથી કે હું વેપાર કરું છું માટે કમાણી થાય છે, હું દુકાને થડે ગાડી ઉપર બેઠો છું માટે આ આવક થાય છે, એવું જાણતા નથી. એમ જાણે છે કે એ તો પૂર્વ કર્મનો ફળ છે. મારા કોઈ પૂર્વ કર્મનો ઉદય છે, તેથી એ સંયોગો એ સંયોગો વચ્ચે આ આત્માની સ્થિતિ છે. આ સિવાય મારા કારણે કઈ થાય છે ત્યારે એ વાત તેઓ કોઈ કરતા હોતા બુદ્ધિએ કોઈ કાર્યને કરતા નથી. નહીતર રાગ દ્વેષ ઉત્પન્ન થયા વિના રહે જ નહીં. અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે. અર્થાત એવા નાતાદ્રષ્ટા ભાવે આચરણ કરીને અમે પરિણમી રહ્યા છીએ. અમને ખરેખર જે બારમાં પૂર્વ કર્મનો સંબંધ છે એ સંબંધ ખરેખર અત્યારે વર્તમાનમાં ભાવથી અમે છોડી દીધો છે. દ્રવથી સંબંધ છે, ભાવથી અમને સંબંધ રહ્યો નથી. એનો અર્થ ઘટન કરશે. ઉદયપણે વર્તે છે એટલે શું? એટલે કે જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, સ્નેહ એટલે રાગ, સારો શબ્દ વાપર્યો છે. જે સંસારમાં અમને રાગ રહ્યો નથી, જે સંસારની અનુકૂળતાઓની અમને અભિલાષા રહી નથી, સંસારી પ્રાણી એમ ઈચ્છે છે કે સંસારની લી વાળી રહે હંમેશા. શું કે છે? બહુ મહત્વ અને મીઠાશ ભર્યા શબ્દનો પ્રયોગ છે કે અમારા સંસારની વાળી લીલી રહે, પાંગરેલી રહે. એનાથી વિપરીત જ્ઞાની પુરુષોનું પરિણામ છે કે અમને સંસારનો રાગ નથી. મુમુક્ષુ દશામાં જ, જ્ઞાન દશા પ્રાપ્ત થયા પહેલા મુમુક્ષુ દશામાં જે સાચા આત્માથી છે, સાચા મુમુક્ષુ છે, એને તો ધ્યેય બીજું બાંધ્યું છે. મુમુક્ષુ દશામાં ધ્યેય બાંધ્યું છે, પછી એમાં વિકાસ થઈને જ્ઞાન દશાની ઉત્પત્તિ હોય છે. પણ મુમુક્ષુ દશામાં જેને ધ્યેય બાંધ્યું છે કે મારું જીવનનું ધ્યેય પરિપૂર્ણ શુદ્ધિ રૂપ મોક્ષ દશા છે, આ મારો આદર્શ છે, આ મારો જીવનનો ગોલ છે, આખરી ટાર્ગેટ છે, અને આ દિશામાં જ મારે આગળ વધવું છે, બીજી કોઈ દિશામાં કે સંસાર કોઈ દિશામાં મારે આગળ વધવું નથી, એવું જેને દ્રઢ મોક્ષેચ્છા કહે છે. કૃપાળુ દેવના શબ્દોમાં એને દ્રઢ મોક્ષેચ્છા કહી છે. અથવા જેનો સિદ્ધાંત પૂર્ણ શુદ્ધિનો છે, એ રીતે જેને પૂર્ણતાને લક્ષી શરૂઆત કરી છે, એ જીવ જ્ઞાન દશામાં પરિણમન કરે છે. જ્ઞાન દશાનું આચરણ છે એ સિદ્ધાંતનું સાક્ષાત પરિણમન એને જ્ઞાન દશા કહેવામાં આવે છે. એ જ્ઞાન દશામાં આવેલા જ્ઞાની પુરુષોને સંસારમાં સ્નેહ હોય એ વાત કરી બનતું નથી. એ તો આગળ કહે છે, મુમુક્ષુ માટે એમ કહે છે. આપણે જે પત્ર વંચાય છે 25મા વર્ષનો છે. અંબાલાલભાઈ ઉપરનો આ પત્ર છે. તીર્થંકર દેવના નામથી વાત કરી છે 1મી પંક્તિમાં. સંસાર સ્પષ્ટ સ્પષ્ટ પ્રીતિથી ગરવાની ઈચ્છા થતી હોય તો, જેને સ્પષ્ટ પ્રીતિ એ સંસારમાં રહેવું હોય, સંસાર ભોગવવો હોય, સંસાર પ્રાપ્ત કરવો હોય, સંસારમાં આગળ વધવું હોય, એ બધો સંસાર કરવો છે, તો તે પુરુષે જ્ઞાનીના વચન સાંભળ્યા નથી. અથવા જ્ઞાની પુરુષના દર્શન પણ તેણે કર્યા નથી એમ શ્રી તીર્થંકર દેવ કહે છે. આ તો મુમુક્ષુની વાત છે. ત્યાર પછી એના ફળ સ્વરૂપે જ્ઞાની થવાય છે. તો જ્ઞાની સંસારના સંયોગોમાં હોય અને એને સંસાર પ્રત્યે રાગ કે સ્નેહ હોય, એ તો કલ્પના સ્વપ્નમાં પણ કરવા દેવી નથી. આ તો મુમુક્ષુની વાત છે. માર્મિક વચનો એવા છે કે કોઈ ખરેખર આત્માર્થી હોય, મુમુક્ષુ હોય, તો એ તો તપાસી દે, એ વખતે તપાસી દે કે મારા આત્માને સંસારમાં રહેવાની કે સંસાર ભોગવવાની સ્પષ્ટ પ્રીતિ છે, સ્પષ્ટ રુચિ છે, તો મેં જ્ઞાની પુરુષના દર્શન પણ કર્યા નથી, કે જ્ઞાની પુરુષની એક વાત મેં સાંભળી નથી, એમનું વચન જ મેં સાંભળ્યું નથી, દર્શન કર્યા હોય તો પણ કર્યા નથી, અને વચનામૃત સાંભળ્યા કે વાંચ્યા હોય તો પણ સાંભળ્યા નથી. પ્રતિક્રમણ કરવાનો યોગ હોય નથી સાંભળ્યા એમ કે છે. અત્યારે તો શું છે, માણસને ખર્ચા મોટા છે, ખર્ચ મોટો છે, તો એમ વિચારે છે કે આટલી તો કમાણી થવી જ જોઈએ ને. એટલે એ વાત અંતરથી પોતાના અભિપ્રાય અને પરિણામ સાથે મેળવી લેવા જેવી છે કે પોતે ક્યાં ઉભા છે. જો આ સ્થાનમાં પોતે ન આવ્યા હોય, આ સ્થિતિએ પોતે ન આવ્યા હોય, તો એને ફેરફાર કરી લેવો, શીઘ્ર કરી લેવા જેવો ફેરફાર છે. નહીતર આ ક્ષેત્રમાં, આ દિશામાં સમય અને શક્તિનો વ્યય કરેલો ફોગટ જવાનો છે. કોઈ આશા રાખવી વિકાસને કે પ્રાપ્તિ, એ બ્રહ્મમાં રહેવા જેવી વાત છે, એક નવા બ્રહ્મમાં રાચવાની વાત છે, સિવાય બીજું કાંઈ. એ પહેલા વચનમાંથી એ વાત નીકળે છે, અને ત્યારે સંસાર પ્રત્યેના રસનો રસ એટલે જે શક્તિ છે, પરિણામમાં શક્તિ રસમાં રહેલી છે. જેમ મનુષ્યને શક્તિ કમરમાં છે, જેની કમર તૂટી ગઈ, કોઈ શારીરિક પરિશ્રમનું કામ નથી કરી શકતો, એમ જેનો રસ ભંગ થયો આ પ્રકારે, એનો સંસારનો રસ ખલાસ થાય છે, એનો કેળ તૂટી જાય છે. એ જ જીવ જ્ઞાની પુરુષના વચનોને, ઉદ્દેશને, બોધને અંગીકાર કરવાને પાત્ર થાય છે, યોગ્ય થાય છે, સક્ષમ થાય છે. બાકીનાનો એ બાજુમાં કાંઈ પણ પરિણામ આવતું નથી, કોઈ બોધની અસર આવતી નથી, એ વાસ્તવિક પરિસ્થિતિ છે. એટલે સંસાર સ્નેહમાંથી વાત કરે છે કે જ્યારે કૃપાળુદેવ પોતે એમ કહે છે કે આ જે પૂર્વકર્મથી ઉદયમાન સંસાર છે, કુટુંબ અને ધંધો, એ સંસારમાં હૃદયથી અમને કોઈ પ્રેમ નથી, અંતરંગથી કોઈ પ્રેમ નથી. અમે રહ્યા છીએ તે પરાનુકંપાથી રહ્યા છે. બીજા પત્રમાં એ વાત નીકળે છે કે અમારું જે રહેવું છે આ સંયોગોની, એનું સામર્થ્ય અને જે સંસારી સંયોગોનો ત્યાગ કરતા પોતાને દુઃખ ન લાગતો હોય, કે દુઃખનો અનુભવ ન થતો હોય, કે પરિણામમાં આર્થ ધ્યાનની ઉત્પત્તિ ન થઈ શકે એવી શક્તિમાં પોતે હોય, છતાં પણ એ ત્યાગ દશામાં ન જોવામાં આવે અને ગ્રસ્ત દશામાં જોવામાં આવે, તો એ સ્થિતિનું રહસ્ય છે. આ એ ગુડ અદ્ભુત વિચારણા. જો આ વિષય સમજાય તો જ્ઞાનીની અંતરંગ દશાનું પરિણામ સમજાય, તો જ્ઞાની અંતરંગ દશા સમજાય, અને તો પરમાર્થ અને આત્માર્થ સમજાય. આ એક આ વિષયના અંતરમાં પેટમાં જવાનો લાભ છે. એટલા માટે આ વાત કહી છે, આ વાત કહેવા પાછળ અભિપ્રાય છે. કોઈ મહત્તા દર્શાવે છે એ પ્રભાવ, કોઈ લઘુતા દર્શાવે છે એ પ્રભાવ નથી. દ્રઢ દ્રષ્ટિ થતાં માન અને અપમાનનો દ્રષ્ટિ પણ ખલાસ થઈ જાય છે. સંસારી પ્રાણીઓને જે માન અપમાનનો દ્રષ્ટિ પણ માટે વાત કરવા માં જવાય છે,
જે લોક સમજ આ પણ એટલો ચીકણો છે
21 દિવસ સુધી સતત તાવની ગરમી જ્યાં સુધી આંતરમાં નહીં લાગે ત્યાં સુધી ત્યાંથી ઉકળી નીકળશે નહીં, ત્યાં સુધી તાવ ઉતરશે નહીં. આ એક નાળના ધબકારા પછી કે છે નાની કૃષ્ણને આ વાત છે કે તું કલ્યાણના કાર્ય કરવા માટે સ્વાધ્યાય કરતો, પૂજા કરતો, દયાદાન કરતો, કોઈ પણ કાર્ય કરતા આત્મ કલ્યાણ માટે કરતો હો તો લોક સંજ્ઞા એ કરે છે ત્યાં સુધી તારી ભાવના તદ્દન જુદી છે, ખોટી છે. એક ભાવનાથી તું જ છેતરાયેલો છો, બીજા કોઈને એનું નુકસાન નથી, તારા આત્મા એટલે જે મોક્ષની ભૂમિકામાં એક સમાધાન નથી થતું જીવોને સૂક્ષ્મોને, કે અરે આપણે વર્ષોથી આટલું આટલું કરીએ છીએ અને આપણને સ્વાનુભૂતિ સંકેત દર્શન અને જ્ઞાન દર્શનની પ્રાપ્તિ કેમ થાય. આવો જે પ્રશ્ન ઉપસ્થિત થાય છે એટલે કે જે ધર્મ સમજાય છે, જેની વ્યાખ્યા સમજાય છે, જેનો અર્થ સમજાય છે, જેનો ભાવાર્થ સમજાય છે, જેનો આગમાર્થ ને મતાર્થ સમજાય છે, બધું ચારે પ્રકૃતિ સમજાય છે, એવા બુદ્ધિમાન મનુષ્યને પણ એ ધર્મ અંતરમાં ઉતરતો નથી, એ ઉપદેશ અંતરમાં પરિણમતો નથી. એનું કારણ કે એનું કારણ ઉદયમાં એને રુચિ છે, ઉદયની પ્રવૃત્તિ રુચિથી કરવી છે અને એ જ પરિણામની બીજી સાઈડ એ છે કે તે જીવ લોક સંજ્ઞાએ કલ્યાણની પ્રવૃત્તિ કરે છે, એ માને કે ન માને, સ્વીકારે કે ન સ્વીકારે. જ્ઞાનીઓએ તો એના રોગને નાળ તપાસીને નિદાન કરી નહીં, એ લોક સંજ્ઞાએ કરે છે. જ્યાં સુધી જીવ લોક સંજ્ઞાએ ધર્મની પ્રવૃત્તિ કરશે પોતે કહે છે કે અમને સંસારમાં સ્નેહ રહ્યો નથી, પ્રશ્ન જ નથી અમારા માટે. તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય વર્તે છે, જેમાં રાગ નથી તે કાર્યો કરવાનો ઉદય વર્તે છે અને તે ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. અનુક્રમે વેદન થયા કરે છે ત્યારે અનુક્રમે ભોગવાઈ રહ્યો છે ત્યારે એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિવૃત્તિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થતી નથી. આ જ્ઞાન દશાનું બીજું ચિહ્ન છે. સમ્યક પ્રકારે ઉદયને વેદવું તે પહેલો પ્રકાર લીધો, પહેલું પડખું લીધું. આ એક પત્રમાં જ્ઞાન દશાના 9 પડખા છે. કેટલા? એક જ પત્રમાં જ્ઞાન દશાના 9 પાસા મૂક્યા છે. એ જ્ઞાન દશાને મોક્ષનું જીવ સમજી શકે અને પોતાના આત્મને સાધી શકે. કેટલા માટે? તો બીજા પડખાની વાત કરતા ચાલુ થઈ કે એ ઉદયનો ક્રમ ક્રમશઃ વેદવામાં આવતો હોવા છતાં એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા ઉત્પન્ન થવી તે જ્ઞાન દશાનું બીજું પડે. આ ઉદય પહેલા આવતો સારું, આ ઉદય પછી આવતો સારું, આ ઉદય ન આવતો સારું, આ ઉદય ઘટી જાય તો સારું, આવો ઉદેશ વધી જાય તો સારો. કોઈ પણ પ્રકારની ઉદયમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનો પણ તે સનાતન આશ્રમ છે. જે આચરણ અમે આચરી રહ્યા છીએ તે સર્વકાળના જ્ઞાની પુરુષોનું આચરણ છે. કોઈ કાળે કોઈ જ્ઞાની પુરુષ કોઈ પણ પોતાના ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા કરતા નથી, ઈચ્છા રાખતા નથી. એમના જ્ઞાની પુરુષનું આચરણ છે. હવે અહીંયા એક બીજો પ્રશ્ન ત્યારે ગ્રસ્ત દશામાં હતા, ત્યારે પણ એ દશામાં એમને સ્નેહ નહોતો, રાગ નહોતો, તો પણ એનો ત્યાગ કર્યો. 30 વર્ષની ઉંમરે નિશાન વિકાર કરી40 વર્ષ સુધી કેવળ જ્ઞાનની દશામાં સદૈવ રહ્યા છે. 72 વર્ષે મનુષ્ય આયુ પૂર્ણ કરીને એમણે જે સંસારિક સંયોગોનો ત્યાગ કર્યો અને સર્વજ્ઞાનીઓ એવી ભાવના ભાવે છે કે એવો અપૂર્વ અવસર ક્યારે આવે કે ગાયને અભ્યંતર સર્વ સંબંધોને તીક્ષ્ણપણે છેદીને અસંગ દશામાં વ્યાજ નીચરો. હવે અહીંયા એમ કહે છે 25મા વર્ષે કે કોઈ પણ પ્રકારની ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવાની ઈચ્છા થતી નથી, તો આ બે વાતને મેળ કેવી રીતે છે? જે કોઈ વિચારણાનું સ્થળ છે તે આ જગ્યાએ છે કે જ્ઞાની પુરુષની જો આ સનાતન આચરણની સ્થિતિ છે કે કોઈ ઉદયના ક્રમમાં હાનિ વૃદ્ધિ કરવી નહીં, એમને બાહ્ય ત્યાગ કરીને મુનિ દશામાં મહત્વ સંસારમાં તો મુનિ દશામાં સાવધી યોગનો સર્વ સાવધી યોગનો ત્યાગ થાય છે. કોઈ પાપ કાર્યની પ્રવૃત્તિ રહેતી નથી. જ્ઞાની પુરુષ નું આચરણ કેવી રીતે રાજ કરે છે. આ જૈન રામાયણ પ્રમાણે વાત છે. રામાયણ આવે છે, કૃષ્ણ હિન્દુ ધર્મ રામાયણ પ્રમાણે ફેરફારો છે. એ લોકો તો એમને ઈશ્વર નો અવતાર માનીને હિન્દુ ધર્મમાં મૂર્તિ સ્થાપે છે. પણ આપણા ઇતિહાસ પ્રમાણે સંપ્રદાયના જૈન ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હતા અને તે જોવે કે નિર્વાણ પ્રાપ્ત થાય તે ઉછેરને મનુષ્ય શરીરને ચરમ શરીરી કહેવામાં આવે છે. એવા ચરમ શરીરી મહાત્મા જે અત્યારે સુધાને વિરાજમાન છે એમનો જે કાળ છે એ વીસમાં મુનિ સુવ્રતનાથ તીર્થંકર દેવના સંકાળમાં એમનો કાળ છે. રાજગાદી બિરાજમાન થાય છે ત્યારે 17,000 વર્ષ સુધી અયોધ્યામાં રાજી કરે છે. શેમાં રહીને કે જ્ઞાન દશામાં રહીને જે 17,000 વર્ષ સુધી રાજ કરે છે એ કેવી રીતે રાજપાટમાં રહેતા હશે આ એક વિચારણીય વિષય છે. એમના પ્રસંગો જોઈએ તો અત્યારે કોઈ એમને ધર્માત્મા સ્વીકારી ન શકે એવા ઉથલ પાથલ વાળા બહુ મોટા સંયોગો વિયોગોનો બહુ મોટી ઉથલ પાથલ છે. એમના જીવનની અંદર જે ઉથલ પાથલ છે એ બહુ મોટી છે. રામ એમના વનવાસનું જીવન પણ 14 વર્ષનું ઘણો અસાધારણ છે. એમાં સીતાનું હરણ થાય ત્યારે સીતાના વિયોગનો કલ્પાંત જે કરે છે એ પણ નામ દશાની અંદર સ્વીકારવો બહુ મુશ્કેલ પડે એવો છે. પછી રાજ્ય કરે છે 17,000 વર્ષ સુધી એમાં પણ નામ દશામાં કેવી રીતે રહે છે એ સ્વીકારવું જરા કઠણ પડે. ત્યાર પછી સીતાજીને સગર્ભાવસ્થામાં જંગલમાં મૂકવાને હુકમ કરે છે. થોડી દિવસ જંગલમાં કોઈ પણ જાતના અપરાધ વગર એનો કોઈ અપરાધ નથી. અને છતાં લોકો રાજની અંદર કોઈ રામ રાજ્યને ડાઘ ન લાગે એ કોઈ લોકો લોકસંજ્ઞા વગર બંધ કરવા માટે કદમ ઉઠાવ્યો છે. એ સીતાજીનો આક્રમ કદમ છે. એ પણ જ્ઞાન દશાને સ્વીકારવા માટે કઠણ પ્રસંગ છે. અને જ્યારે લક્ષ્મણજી દેહ ત્યાગ કરે છે મૃત્યુ થાય છે ત્યારે 6 મહિના સુધી એમનો અગ્નિ સંસ્કાર કરવા દેતા નથી. ખંભે ઉપાડીને ફેરવે છે. એની આ મૂર્છા પામેલો છે, મૃત્યુ પામેલો પોષે ગમે ત્યારે પોષે ઉભો થાય. આવ ભાઈ મળે રામ લક્ષ્મણ ની જોડી રાગ ચારિત્ર એ સ્થિતિમાં એમની જ્ઞાન દશા સ્વીકારવી એ અસાધારણ દ્રષ્ટિકોણ વિના પૂરી રીતે સમજવી. જ્ઞાન દશા કોને કહેવાય અને જ્ઞાન દશાની શું સ્થિતિ છે એના અંતરભાઈ આમાં તો એક જ પત્રમાં નવ પડકાર. પણ જે જ્ઞાન દશા બહુ સારી જ્ઞાન દશા હોય જેની લૌકિક વિચક્ષણતા પણ એવી હતી કે આજે 1,000 વર્ષ પછી પણ એને પુરુષોત્તમ પુરુષ તરીકે તો બધા જ સ્વીકારે છે એટલી તો એની લૌકિક વિચક્ષણતા હતી. 72 કળા જેને સાધી હતી કોઈ પણ લૌકિક કળામાં એમની અસાધારણ પ્રવીણતા અને કુશળતા હતી. અને મોક્ષ માર્ગમાં પણ એ જ ભાવમાં મુક્તિ પામે એવી તેની કુશળતા એવી જ્ઞાન દશામાં એ કેવી રીતે રહ્યા છે એનું અંતર શું છે એ જો સમજાઈ જાય તો સમજદારમાં પણ ઉતાર થઈ જાય છે. આ એક મહત્વનો વિષય છે મોક્ષ જીવ માટે. તો અહીંયા પણ એમને એ વાત સ્પષ્ટ કરી છે કે અત્યારે અમે બાહ્ય ત્યાગ કરતા નથી, એ પણ અમારો પારમાર્થિક વિવેક છે, એ વાત તમને સમજાય છે? એમ કેવું છે, ત્રણેય કાળના જ્ઞાની પુરુષ નું જે આચરણ છે એ આચરણ અમે આચરીને આ વાત કરીએ છીએ? કોઈ સંસારના સ્નેહ થી અત્યાગ દશામાં રહ્યા છીએ એવી ભૂતિ એ વિકલ્પ કરવા જેવો નથી, તો અમારી સ્થિતિ શું છે એનું આલેખન આપણે તમારે કરવું છે. આગળ ચાલે છે, વિષય જરા ગૂઢ છે, થોડો સૂક્ષ્મ પણ છે, પણ આત્માર્થે સમજવા જેવો આ વિષય છે. એટલે આ મંત્ર આપણે એમાં લીધો છે, ત્યારે પૂરો થાય છે.